સજ્જતાનુસંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમ નંબર 176 પ્રસારણ તારીખ 15 જુલાઈ 2010. મેઘરાજાની મહેર થતા ખેતીના કામમાં વ્યસ્ત બની ગયેલા અમારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
ઉમાબેન, વરસાદ આવ્યો ખરો, પણ હજી ધરાવ થાય એટલો નથી આવ્યો.
હા, અને હરખો આવે નહી એટલે થાય કીચડ ને ગારો. એમાં ભળે ઢોર ના મળ મૂતર એટલે મચ્છર માખી નો પાર નોરીએ, અને કચરો હડવાથી ગંધ થી તો રેવાય જ નહીં.
મને લાગે છે એ માટે જવાબદાર તો આપણે છીએ ને લક્ષ્મી ભાભી. આપણે જો ઢોર ને અલગ બાંધતા હોઈએ આંગણામાં કે ઢોર ની ગમાણ માં પાણી ભરાવા ના દઈએ તો ગંદકી થાય શી રીતે?
મારું ઈ જ કહેવાનું થાય છે, ખેતર માંથી પાણીનો નિતાર બરોબર થવા દઈ, પાકમાં નિંદામણ ન થવા દઈ તો પાક હાજો નરબોજ રહેવાનો છે.
તોય કપાસમાં તો અત્યારથી જ છોડવા હુકાવાની ફરિયાદ ગામમાં કેટલાય ખેડૂત કરવા માંડ્યા છે.
વાવણી પછી તરત જો થોડીક કાળજી રાખવી તો આ ફરિયાદ આવે જ નહીં લક્ષ્મીબેન.
હવે બીજી કાળજી હું રાખવાની હોય, બિયારણ તો ફૂગનાશક ને જંતુનાશક દવાનો પડ દીધેલું જ આવે છે.
તમારી બધી વાત સાચી, પણ આ ડીએસી અને સજ્જતા સંઘમાંથી ને અહીંયા ઉમાબેને કેટલી વાર કીધું છે કે વાવણી પછી તરત જમીનમાં ભેજ હોય ત્યારે જ ઓલી સજીવ ફૂગનાશક ટ્રાયકોડરમાં હાજના સમયે ખેતરમાં વેરી જ નાખવાની, તો સુકારો કે મૂળખાઈ અને ફૂગથી થતા બીજા રોગ થાય જ નહીં. ખરી વાત ને ઉમાબેન?
બિલકુલ સાચી વાત છે. ખેતરને અને પાકને જો જીવતા માનીને ચાલીએ, ખેતીમાં સવાર સાંજ ખેતરમાં ચક્કર મારીને બરાબર નિરીક્ષણ કરતા રહીએ તો ઘણી મોટી મુશ્કેલીમાંથી અને ખર્ચમાંથી બચી જઈએ છીએ.
હા એ ભાભી, આ પાકમાં તો હેમજા, પણ શેઢે પાળે હું લાડવો ખાવો હોય તે ચક્કર મારવા જાય
ત્યારે એ જ વાત છે ને. આપણે કેટલી વાર કહ્યું છે કે કેટલીક જીવાતો ખેતર ખાલી હોય ત્યારે શેઢે પાળે ઉભેલા ઘાસ, બોરડી કે અરણી જેવા ઝાડ પર રહીને નપતી હોય છે.
માળો, આ તો કેટલાય ખેડૂના મગજમાં આવ્યું જ નહીં હોય.
દાનસંગભાઈ, મિલીબગ, કેટલીક ચૂસિયાની ઈયળો પેદા કરનારા ફૂદા આવા શેઢાપાળાના ઝાડ કે ઘાસ પર નપતા હોય છે, અને વાવણી મોડી થાય તો કેટલીક વાર શેઢાપાળાના છોડ કે ઝાડ પર જ ઈંડા મૂકતા હોય છે.
પણ તો પછી એનો ઉપાય શું કરવાનો?
ઉપાય મને સમજાઈ ગયો લક્ષ્મીબેન. પેલું તો શેઢાપાળા ચોખ્ખા રાખવાના, અને વાવવાના પાક અને શેઢાના ઝાડ છોડના પાન ઉપર નજર રાખવાની.
હા, મિલીબગ જેવી જીવાત માટે તો ખાસ, જો આવા ઝાડ છોડ પર મિલીબગ દેખાય તો તરત જ સાવધાન થઈ જવાનું,
અને જંતુનાશક દવાનો એકાદો છંટકાવ એ ઝાડ છોડ ઉપર કરી જ દેવાનો. બરોબર ને?
બરાબર છે.
અને એની પછીનો ઉપાય હું કહું, મને ડાક્ટર પરાશરાજીએ કીધો તો તે દિનો મેં ડાયરીમાં લખી જ રાખ્યો છે.
અરે પણ દાનસંગભાઈ, વાંચો તો ખરા.
હા વાંચો વાંચો. સાંભળો, શેઢાથી 3-4 ફૂટની જગ્યા ખાલી રહેવા દઈને પછી જ પાક વાવવાનો.
શું કામ ખબર છે ભાભી? મિલીબગ જેવી કેટલીક જીવાતો ઉડી શકતી નથી, એને ચાલીને જ પાકમાં જવું પડતું હોય છે.
તે ઈ તો જમીન ખુલ્લી હોય તો એમાં હાલીને પૂગી જાય. હો,
આપણે એમનો નાશ થઈ જાય એવું કરવાનું?
તે એવું વળી હું કરવાનું?
ખુલ્લા પટ્ટાને છીછરો ખેડીને એમાં ફોરેટ જેવી દાણાદાર દવા વેરીને આછું આછું પાણી આપી દેવાનું.
સમજી ગયો. એટલે જેવી ઓલી મિલીબગ જેવી જીવાત હાલીને પાકમાં જવા જાય કે ઈ વસલા પટ્ટામાં જ એમનો નાશ થઈ જાય.
બોલો, કેવો સરસ ઉપાય છે કે નહીં?
હા, એ ભાભી, ઓણ તો આમે ચૂસ્યા હજી સુધી બહુ દેખાણા નથી, પણ ઓલો કપાસના છોડવા હુકાવાનો પ્રશ્ન તો ઉભો જ રહ્યો, એટલે ઈનો ઉપાય હું કરવાનો?
સજીવ ફૂગનાશક ટ્રાયકોડરમાં છાંટવા ઉપરાંત પછી તો એક જ ઉપાય બચે છે, અને એ છે 1 લિટર પાણીમાં 2 ગ્રામ પ્રમાણે મેન્કોઝેબ કે કાર્બેન્ડેઝિમ અથવા એ બંનેના મિશ્રણથી બનાવેલી સાફ જેવી ફૂગનાશકનો છંટકાવ કરવાનો, અને દ્રાવણ સુકાઈ રહેલા છોડના મૂળમાં રેડવાનું.
તે આ દવા લાગટ રેડતા જવાનું?
ના દાનસંગભાઈ, જે છોડ સુકાવા માંડ્યા હોય એવા છોડના મૂળમાં સૌ પહેલા દવા રેડવાની, પછી જ બાકીના છોડ પર નોઝલથી સીધી ધાર થાય અને આખો છોડ ભીંજાય એ રીતે ફૂગનાશક મેન્કોઝેબ છાંટવાની.
સમજો
એ ભાભી, આ તમાર ભાઈ કહેતા હતા કે આ વાદળિયા વાતાવરણ ના લીધે સિંગમાં પાનના ટીકાનો રોગ દેખાવા માંડ્યો છે, તે ઈએ આ ફૂગના લીધે જ થતો હશે ને?
એમ તો જુનાગઢ કોઈ તો મગફળી વાવે ને લગભગ મહિનો થવા આવ્યો એટલે કાળા મોલાની ફરિયાદ હોત આવવા માંડીએ છીએ.
પરેશભાઈ કહેતા હતા કે હમણાં હમણાં જે વિસ્તારોમાં એક ધારો વરસાદ ચાલુ રહ્યો હતો ત્યાં ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી મગફળીના પાન પીળા પડી જવાની ફરિયાદો પણ આવી છે.
તો એ ત્રણેય ફરિયાદનો ઉકેલ કઈ દો ભાભી.
લક્ષ્મીબેન, ટીકાનો રોગે આમ તો ફૂગના લીધે જ થાય છે, એટલે ઓલી મેન્કોઝેબ ને કાર્બેન ડેઝિમ વાળી દવા છાંટવી તો એ કાબુમાં આવી જાય. હાસુ ને ઉમાબેન?
સાચી વાત છે, એ પણ છાંટી શકાય. પણ મગફળીમાં ટીકાના રોગના અસરકારક નિયંત્રણ માટે જો હેક્ઝાકોનાઝોલ છાંટીએ તો વધારે સારું પરિણામ મળે છે.
તો એનું પ્રમાણ કેટલું રાખવાનું?
15 લિટરના પંપમાં 25 મિલિલિટરના પ્રમાણમાં જો હેક્ઝાકોનાઝોલ મેળવીને 10-12 દિવસના અંતરે 1-2 છંટકાવ કરીએ તો મગફળીમાં ફૂગથી થતા ટીકા અને ગેરુના રોગ પર નિયંત્રણ આવી જાય છે.
ઘણાને તો પાનના ટીકા અને ગેરુનો એક હારે ઉપદ્રવ થાય છે, તેનો શું ઉપાય કરવો?
દાનસંગભાઈ, આ બે રોગ જો એક સાથે જોવા મળે તો પાક 35 દિવસનો થાય ત્યારથી લઈને મેન્કોઝેબ અને કાર્બન ડેઝિમના મિશ્રણનો કે હેક્ઝાકોનાઝોલનો છંટકાવ 12-15 દિવસના અંતરે 3 વખત કરવાનો. કેટલી વાર?
3 વાર.
એ હવે કઈ દો કાળા મોલાનો ઉપાય.
મગફળીમાં કાળા મોલાને કાબુમાં લેવા ફોસ્ફામિડોન 1 લિટર પાણીમાં 2 મિલિલિટરના પ્રમાણમાં એટલે કે 15 લિટરના પંપમાં 25-30 મિલિલિટર મેળવીને 1-2 છંટકાવ કરીએ તો સારું પરિણામ મળે છે.
ઘણા ખેડૂત મકાઈ વાવીનીનો કુદરતી ઉપાય કરે છે, તો ઈ હારું કે નહીં?
દાનસંગભાઈ, મગફળીમાં મકાઈ વાવવાનો કે કપાસના ખેતરમાં ક્યાંક ક્યાંક એરંડા વાવવાનો અને આખા ખેતર ફરતા હજારી ગલ વાવવાનો કુદરતી ઉપાય તો ખૂબ સારો છે.
કા ઈનાથી હું ફાયદો થાય?
લે, ઈ તો શંકરભાઈએ અને ડાક્ટર પરાશરાજીએ કેટલીય વાર કીધું હોય છે કે પાકને નુકસાન કરનારી ઈયળુના ઈંડા મૂકનારા ફૂદાને હજારીગલ અને દિવેલાના પાન વધારે માફક આવે છે, એટલે ઈ છોડ જો મળે તો હવ પહેલા ઈના ઉપર જ ઈંડા મૂકે છે.
એકદમ બરાબર છે. આપણે એ ગલગોટાના ફૂલ તોડીને વેચી નાખવાના અને દિવેલાના પાન તોડીને જમીનમાં દાટી દેવાના કે સળગાવી નાખવાના, એટલે આપોઆપ જ આપણો પાક બચી જાય.
બસ પછી તો મગફળી પીળી ન પડી જાય એટલું ધ્યાન રાખવાનું.
અને ઈ હાટું તો જીને આપણે લોઢાની ભસમ કેવી છે ને, ઈ ફેરસ સલ્ફેટ અને ભેળું પંપ દીઠ 1-1 લીંબુ નિસોવીને કે 1-1 સમસી લીંબુના ફૂલ ભેળવીને છાંટી દઈ એટલે મગફળી થઈ જાય લીલી સમ.
અને હવે તો એકલો ફેરસ સલ્ફેટ જ નહીં, બોરોન અને બીજા 6 સૂક્ષ્મ તત્વો વાળું મિશ્રણ પણ બજારમાં મળે છે. હા, એટલે એ છાંટીએ ને તો પાકને વધુ સારું પોષણ મળે છે અને વધારે સુયા બેસે છે ને સિંગમાં તેલની ટકાવારી પણ વધે છે.
બહુ સારું. ઉમાબેન, તલમાય છોડના માથા બાંધનારી અને પાન વાળનારી ઈયળોની ફરિયાદે ક્યાં ક્યાંથી આવે છે તો ભેળો ઈનો ઉપાય કહી દો ને.
એ હા, એમાં તો તલના છોડમાં આ ઝીણા ઝીણા પાંદડાનો ગુચ્છો થઈ જાય છે અને છોડ વધતો જ નથી, એટલે એનો ઉપાય તો વેળાહર કરવો જ જોઈએ.
તલની માથા બાંધનારી અને પાન વાળનારી ઈયળોના નિયંત્રણ માટે 15 લિટરના પંપમાં 15-20 મિલિલિટર સાયપરમેથ્રિન 10% અને જો શક્ય હોય તો DDVP પણ મેળવીને છાંટવી જોઈએ.
સમજી ગયો.
10-15 દિવસના અંતરે 1-2 છંટકાવ કરીએ તો તલનો વિકાસ પણ સારો થવા માંડશે.
ઉમાબેન, ઘણા ખેડૂત દિવેલા વાવવાની તૈયારી કરવા માંડ્યા હશે તો એમાં શું ધ્યાન રાખવાનું?
લે, એની વિગતે વાત તો હજી 15 દિવસ પહેલા તો કઈ રીતે.
હા, એમાં એટલું જ વધારે કહેવાનું છે કે આ વર્ષે આપણા રાજ્યમાં દિવેલાનું વાવેતર વધવાની શક્યતા છે, એટલે ચૂસિયા અને સુકારાનો સામનો કરી શકે એવી ગુજરાત હાઇબ્રિડ દિવેલા GHC7 કે પાન પર રૂવાટી અને ડોડા પર ઝીણા કાંટા ઉગે તેવી સુધારેલી જાતનું બિયારણ વહેલાસર ખરીદી જ રાખજો.
હા, નહીતર પાછળથી બિયારણની પડે ખેંચ, એટલે નો છૂટકે ગમે એવું બિયારણ વાવવું
પડે અને ઉપજમાં કાંઈ બરકત ન આવે.
હા,
લક્ષ્મી ભાભી, ખેતી હોય કે પશુપાલન, આપણે જો વ્યવસ્થિત આયોજન ના કરીએ અને સમયસર પગલા ના ભરીએ તો ધાર્યું પરિણામ ના જ આવે દાનસંગભાઈ, ખરું ને?
હા હો, આ ઢોરમાં તો બીજું હું કરીએ, એને ટાઢ તડકો નો લાગે, વરસાદમાં ઓથ મળે, મચ્છર માખી કે બીજી જીવાત ન કરડે, સમયસર ચારો પાણી મળે, એવી વ્યવસ્થા જ કરવાની ને
ભાભી. એ બધું તો કરવાનું જ, પણ ચોમાસામાં મોટા ભાગે તો પશુ ગાભણું હોય, એટલે આ સમયગાળામાં એની બીજી પણ કેટલી કાળજી લેવી જોઈએ.
ઉમાબેન, ઈ હાટું મેં એક દી શંકરભાઈ ને ફોન કર્યો હતો, તો મને કે કે આપણે ઢોર અને જમીન ને મશીન સમજીને એની પાસેથી ઉપજ લેવી છે, એને ટેમસર ખોરાક પાણી દેવી, પણ દીમાં એક વાર હાથિયો કરવાનો કે ભેંસ ને ગરમીમાં એક ટાઈમ નવડાવવાનું હોતું નથી.
હા, એ જ ખાસ ધ્યાન રાખવાનું છે. વોડકી કે પાડી પહેલી વાર ગાભણ થાય ત્યારે તો તેનું મન શાંત રહે એવી ડોડી જેવી ઔષધિઓ, લીલો સૂકો ચારો, ખાણદાણ તો આપવાના જ, પણ એને વિયાણના 10-15 દિવસ પહેલા દૂજણા પશુઓની સાથે રાખવી જોઈએ, હાથિયો કરવો જોઈએ, એના આવ આંચળ પર હાથ ફેરવવો જોઈએ અને એને પ્રેમથી બોલાવીને શાંત રાખવી જોઈએ, તો જ એને વધુ તંદુરસ્ત બચ્ચું જન્મે છે અને સારું દૂધ પણ આપે છે.
હા, એ પણ હવે રેડિયા ફરતા બેઠેલા ભાઈ બેનું અશાંત થવા માંડ્યા કે આ ઉભા થવાનું ટાણું થવા આવ્યું, તોય ઉમા ભાભી હજી નથ સવાલ પૂછતા કે નથી આજના બે ઇનામ વિજેતાના નામ જાહેર કરતા.
હા ભાભી, એ તો પરેશભાઈએ મોકલી જ આપ્યા છે. લો દાનસંગભાઈ, તમે વાંચો.
લાવ લાવ લાવ, હું લખ્યું છે. હા હા, હવે વંશાણ. તો ભાઈ બહેનું, આજનો 177મી કડીનો ઇનામી સવાલ ઈ છે કે મગફળીમાં પાનના ટીકા અને ગેરુના રોગને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈ?
અને એ દવા કપાસના સુકારા, તલના થડના સુકારા કે મૂળખાઈના નિયંત્રણ માટે પણ ખૂબ કામમાં આવે છે, એટલે ચોમાસામાં તો લાવીને તૈયાર જ રાખવી જોઈએ.
એ માંડો જોડવા ડીએસસી ના અવાજ ઓટલાનો નંબર 07930142 મીંડા, અને નોંધાવા માંડો તમારા જ અવાજમાં તમારો જવાબ.
હા, પૂરી 30 લાઈન નું છે, તમારે એંગેજ આવશે જ નહીં, તરત જોડાઈ જશે.
અને જવાબ આપવા ઉપરાંત બીજી કોઈ વિગત હોય, ઓછા ખર્ચે ખેતી કરવાનો કોઈ નવો પ્રયોગ હોય તો વિગતવાર પત્ર પણ લખી જ નાખવાનો.
પણ સરનામું યાદ કરાવો, ઈ પહેલા ઇનામ જીતનારા બે જણાના નામ જાહેર કરી દો. ઉમા બેન,
એ પણ પરેશભાઈએ ડ્રો કરીને મોકલી જ આપ્યા છે. લો, તમે બંને જાહેર કરો. હા ભાભી.
હા હા, લાવો લાવો લાવો. તો 174મી કડીમાં ફોન કરનારા માંથી ખેતીને લગતા સાહિત્યનું ડીએસસી નું ઇનામ જીતે છે જિલ્લો ભાવનગર, તાલુકો મહુવા, ગામ નીચા કોટડાના ગુગાભાઈ સૌજીભાઈ સાખર.
અને જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગામ મોટી ખોડિયારના ગોરધનભાઈ રાણાભાઈ કાનાણી.
મિત્રો, તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન, બાકીના તમામનો પણ ખૂબ ખૂબ આભાર. 07930142000 એટલે કે 2000 ખેતીને લગતી તમામ માહિતી, મૂંઝવણનો ઉકેલ અને દર ગુરુવારે પૂછાતા સવાલનો જવાબ આપવા ફોન બધી રીતે કામમાં આવે છે.
હા, અને જો ટપાલ લખવી હોય તો સરનામું તમારી પાસે છે જ. સજ્જતાનો સંગ, લાવે ખેતીમાં રંગ, ડીએસસી, સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
મિત્રો, પત્ર અચૂક લખજો, કારણ કે યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમ તમારા પ્રતિભાવ જેટલા વધારે આવશે એટલો એનો ઉકેલ સારી રીતે બતાવી શકશે.
એટલે અવાજ ઓટલામાં ફોન કરતા રહેજો અને ટપાલ લખતા જ રહેજો. એટલે ભલામણ હંગાથે કહી દઈએ,
નમસ્તે, આવજો.